નવી સંવાદ 2493 806 સોમવાર તારીખ 9-10 કરસડના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામી ને શ્રી સમયસા કળસ્થિકામાં શ્લોક 28 અને શ્લોક 29 ઉપર સ્વર્ણપુરી માં આપ્યો છે. કળસ્થિકાના સરળ પ્રવચન નંબર 36.
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરાયરિયાન નમો નોય સૌજાયાનમ నమోనుది సౌ త్రిగావతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమ మంగళం భగవాన్ మంగళం రూపమౌని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరిస్తాయి స్వానుభూత్యా చాస్తి స్వాయి భవాయ సర్వాణ త్రిగావ నిరుసని જેમ ઘાટેલો નિધિ ગુજરાતી ક્રિષ્પા નું છેલ્લી ચાર લીટી જેમ ઘાટેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે જીવ અધિકાર છે. દ્રષ્ટાંતિ છે જેમ ઘાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે તેમ જીવદ્રેલ પ્રગટ જ છે. વસ્તુ સચૈતન સત્તા હોવાપણે વસ્તુ સત્તા પ્રગટ જ છે. વસ્તુ છે એ પ્રગટ જ છે. વસ્તુ છે જ્ઞાયક ચૈતન સત્તા સ્વભાવ ભાવ બધા જ્ઞાન પ્રગટ જ છે. પરંતુ કર્મ સંયોગથી ઢંકાયેલું હોવાથી કર્મના નિમિત્તના સંઘમાં જોડાવાથી પોતાનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ ગયું છે. અનાદિથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું એટલે કે ચૈતન્ય સત્તા શુદ્ધ સ્વભાવ જાણે છે જ નહીં. રાગ અને પુણ્યાદિ ભાવથી હું છું એમ માનનારને જીવદ્રય મરણ પ્રાપ્ત થઈ રહ્યું હતું એટલે કે નથી તેમ થઈ રહ્યું હતું. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા વસ્તુ તો વસ્તુ તરીકે પ્રગટ જ છે, છતાં એ કર્મના સંગમાં વિકલ્પની જાળમાં ઢંકાયેલું મરણ પ્રાપ્ત થઈને રહ્યું હતું. મરણને જાણે કે નથી એમ હતું. આ સિદ્ધ કર્યો અનાદિને તે ભ્રાંતિ પરમ ગુરુ શ્રી તીર્થંકર નો ઉપદેશ સાંભળતા માટે છે. એવા આ વચન છે. અહીંયા અનુમતિ જેટલી કલ્પનાથી વાતો કરે છે સર્વજ્ઞ સિવાય. સર્વજ્ઞ પરમેશ્વર માથે એમાં આવી હતું પરિચિત તત્વે. પરિચિત તત્વે પરિચિત સર્વજ્ઞ દ્વારા પ્રત્યક્ષપણે જાણ્યા છે પદાર્થો. એ કહેલો જે ઉપદેશ ભગવાન તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં સ્વ અને પરનું પૂર્ણ જ્ઞાન વિકાસ એવો એનો સ્વભાવ હતો એવો વિકાસ થઈ ગયો એમની વાણીમાં ઈચ્છા વિના જે વાણી આવી એમાં જે દ્રવ્યનું સ્વરૂપ આવ્યું તેનો ઉપદેશ સાંભળતા એ ભગવાનની વાણીનો ઉપદેશ સાંભળતા કારણ કે એમાં જ વાસ્તવિક આત્માનું સ્વરૂપ આવે છે. સર્વજ્ઞ સિવાય કોઈ કલ્પનાથી વાત કરે એની અંદર આત્માનું વાસ્તવિક દ્રવ્ય ગુણ પર્યાય આવતા. સમજાય છે? કાંઈ જેવો તેથી આ વાત મૂકી છે બીજા ઘરની વાતો ઘણા કરે છે ત્યારે હવે નીચેની વાતો આવીને બહાર એટલે કે છે તીર્થંકર પરમ ગુરુ કેવળ જ્ઞાની પરમેશ્વર પહેલી એની વાણી હોવી જોઈએ એને એક સમયમાં પૂરણ સ્વરૂપ પ્રગટ કર્યું છે વસ્તુમાં હતું એવું પ્રગટ કર્યું છે પ્રગટ કરેલાની જે વાણી છે એ દ્રવ શું છે ગુણ શું છે પર્યાય શું છે એ ભગવાનના જ્ઞાને સર્વજ્ઞ જોયું એમાં એ વાત હોય છે અજ્ઞાનીઓ એવી આત્માની બીજા વાત કરે પણ એમાં એ વાત હોતી નથી જેથી કહે છે બધા ધર્મ સરખા છે એમ માનનાર પણ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે એને વસ્તુની ખબર નથી તેથી પરિચિત તત્વમાં એ નાખ્યો છે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જેને જ્ઞાન હતું એવડો જ આત્મા છે એવડો આત્મા જેવો છે કે જેને એક સમયમાં ત્રણ કાળ જણાય એવી પર્યાય એવી અનંતી પર્યાયનો પિંડ ને એવા અનંતાગુણનો પિંડ તે આત્મા છે એકનો જ્ઞાન જ્ઞાન કરે એમ ન ચાલે સમજાય છે સાહેબ ખરેખર તો આત્માની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાની તાકાત છે તો એ છ દ્રવ્યને જયારે માને ત્યારે એની એક સમયની પર્યાય પોતાની એને એટલી માની આવી સમજાય છે કાંઈ તેથી ક્યાં ક્યાં અનંત આત્માઓ છે એથી અનંત ગુણા પરમાણુઓ છે અસંખ્ય કાળાઓ છે એક આકાશ એક નર્વાસ એક અધમાસી છે સર્વજ્ઞ સિવાય ક્યાંય હોઈ શકે અને તે છદ્રવ્યનું જ્ઞાન એક આત્માની એક પર્યાયમાં જાણી શકે એટલી એની તાકાત છે છદ્રવ્યને કબૂલે ત્યારે એને આત્માની એક સમયની પર્યાય કબૂલી એમ કહેવામાં આવે છે સમજાણું કાંઈ એવી અનંતી પર્યાયનો એક ગુણ અને એવા એવા અનંતી બીજી પર્યાયનો બીજા અનંત ગુણ એવા અનંતા અનંતા ગુણનો એક રૂપ આત્મા તેને ભગવાને કહ્યો તેને આ આત્મા કહેવામાં આવે છે સમજાણું કાંઈ અત્યારે બધું ઘણો ખીતરો આવે છે નીચેની વાત બહાર આવી ને હમણાં એટલે બીજા કે બીજા કે આત્માની વાત કરે છે આત્માની વાત જોડી નથી હમણાં બધા આ ધર્મે હરખા મહાવીર હરખા મહમદી હરખા મહાવીર હરખા ઈસુ ખ્રિસ્તી હરખા મહાવીર હરખા અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર આત્માની એક સમયની પર્યાયની તાકાત એટલી જોઈ છે કે જે છ દ્રવ્યને અનંતા અનંતા આત્માઓ અનંતા અનંતા અનંતગુણા પરમાણુઓ અને અમાપ એવો આકાશ એને એક સમયની પર્યાય કબૂલે એ બધી તો એક આત્માની પર્યાય છે એટલું કબૂલે ત્યારે એને એક સમયની એક ગુણની પર્યાય કબૂલી છે પછી એવી અનંતી પર્યાયનો પિંડ છે એવા અનંત ગુણનો પિંડ છે એવું ભગવાનની વાણી માન્યું છે એ ત્યાં કહ્યું છે એ ભ્રાંતિ પરમ ગુરુ શ્રી તીર્થંકરના ઉપદેશ સાંભળતા માટે છે જ્ઞાની કોઈ પણ કહે સંકેતી એ બધું તીર્થંકરે કહેલું કહે છે કારણ કે એને પ્રત્યક્ષ પૂરું નીચે તો હતું નથી સમજાય છે કાંઈ એ ભ્રાંતિ એક જ ઉપાય છે કે એ ભ્રાંતિ જે ચૈતન દ્રવ્ય જ્ઞાયક મૂર્તિ અનંત ગુણનો પિંડ આત્મા છે અનંત ગુણ છે એમાં એક ગુણ જ્ઞાનાદી નહીં અનંતા અનંતા ગુણનો એક રાશિ આત્મા ઢગલો કુંડ પિંડ આકાશના પ્રદેશ અમાપ છે એટલી જે સંખ્યા આકાશના પ્રદેશની એથી અનંતા અનંત ગુણા એથી આત્મામાં એક આત્મામાં ગુણો છે એવા અનંતા અનંત ગુણનો એક રૂપ તે આત્મા છે શુભાનંદજી,
આવો
આત્મા માન્યા વિન્યા આત્મા આત્મા કરે ન હાલે એમ કે છે શુભાનંદજી. એટલે બધા જણાય કે છે હવે અહીંનું આયુ છે ને 32 વર્ષથી કેટલાક આત્મા વાતું એ આત્મા આવો છે બસ આવો આત્મા ધૂળી નથી ખબર વિના કલ્પનાથી બધી વાતું સમજાણું કાંઈ જો માથે કહ્યું તું ને એને લઈ લીધું છે પરિચિત તત્વે એનો અર્થ લઈ લીધો છે કે આત્મા ભગવાન આત્મા એક એક એવા અનંત આત્માઓ જગતની અંદર એથી અનંત ગુણા પરમાણુઓ જગતની અંદર એક એક પરમાણુના આત્માના જેટલા અનંત અનંત ગુણ છે એટલા જ ગુણ એક પરમાણુમાં છે એક પોઈન્ટ હા જડેશ્વર છે સ્વતંત્ર એ બધાને જાણવાની તાકાત આત્મા એક સમયની પર્યાયમાં રહે છે એવી અનંતી પર્યાયનું પિંડ જો ભગવાને કહ્યો પરમ ગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા માટે છે. સંતો મુનિ સંકિતી કહે એ પોતાના અનુભવથી કહે છતાં પૂર્ણ સ્વરૂપ એને પ્રત્યક્ષ નથી હોતું એથી સર્વજ્ઞનો ઉપદેશ શિવજ્ઞાની પરમાત્મા જે અનંત આત્માઓ અનંત પરમાણુ એક એક આત્મામાં અનંત અનંત ગુણો એક એક પરમાણુમાં અનંત અનંત ગુણો જે ભગવાને કહ્યા એનો ઉપદેશ સાંભળતા સાંભળતાનો અર્થ એને સાંભળવાને આવું મળે એમ કે છે પછી સમજતા એમ ભાષા તો એમ છે જો સાંભળતા મટે છે એનો અર્થ થયો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જોયા એવીની જે વાણી આવી ને સાંભળતા મટે કેટલી એ સાંભળે એને મટે જ એમ કે તો ખરેખર સાંભળે એ વાત એના ભાવમાં એ વાત બેસે જ ને એની મિથ્યા ભ્રાંતિ ચડી જાય એમ કે છે ત્યારે સાંભળ્યું કહેવાય ને શુદ્ધ પરિચિત નથી આવતો વચન ચોથી અશુદ્ધ પરિચિત અનુભૂતા જયારે તેને સાંભળ્યું કહેવાય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરજી એને કહ્યો આત્મા દીવ ધ્વનિ દ્વારા સમવસરણમાં સો ઇન્દ્રની ઉપસ્થિતિમાં સમજાય છે કાંઈ જે આત્માના દ્રવ્ય ગુણને પર્યાય એ વાત બીજે હોઈ શકે નહીં દ્રવ્ય એટલે અનંત ગુણનું પિંડ ગુણ એટલે શક્તિ ને પર્યાય એટલે અવસ્થા ભગવાને જેવો કહ્યો એને સાંભળતા ભ્રાંતિ મટે છે અહીં તો એક જ વાત સાંભળતા મટે છે ભાઈ એમ કીધું હા એમ કે કીધું એવો સર્વજ્ઞ પરમેશ્વર એને કહ્યું કે તું સર્વજ્ઞ પ્રભુ છો તું પોતે સર્વજ્ઞ પ્રભુ છો તારો સ્વભાવ સર્વજ્ઞ ગુણ છે અંદર સર્વજ્ઞ ગુણ છે એની પર્યાય વર્તમાન હલકી છે થોડી પણ તે તારું સ્વરૂપ સર્વજ્ઞ છે એવા એવા અનંત ગુણો તારામાં પૂરા પડ્યા એમ ભગવાનની વાણી પૂરી પુરાનું સ્વરૂપ જે કહે ને એ સાંભળ્યું એને એટલે પૂરો જેવો છે તેને ભ્રાંતિ ટોળીને પ્રાપ્ત થયા વિના એમ કે છે તો સમજ નહી આ તો વિતરા કેવળી તીર્થંકર હવે અહીં તો તીર્થંકર હું કેવું છે એની ખબર ન મળે સમજાવું ગાય અને થઈ જાય એને આત્મા સમજવા મળી જાય ધૂળમાં ન આવે કાંઈક નું કાંઈક કરીને રહેતા એ છે સમજાવું કાંઈ જેવું તે ભ્રાંતિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતા માટે છે તેવો ઉપદેશ સર્વકીર્તિ જ્ઞાની પણ તેવો જ ઉપદેશ કરે અને તે સાંભળતા ભ્રાંતિ માટે છે એનો અર્થ એ પણ આવી સમજાણું કાંઈ કર્મ સંયોગથી ભિન્ન શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ થાય છે ભગવાન આત્મા અનંતા પરમાણુઓ અનંતા આત્માઓ એનાથી ભિન્ન હું છું અને પુણ્યપાપના વિકલ્પ ઉઠે છે એનાથી ભિન્ન છું અને અનંત ગુણોનો સ્વભાવ એનાથી હું અભિન્ન છું એવો જીવ સ્વરૂપનો આવું જે એનું સ્વરૂપ તેનો અનુભવ થાય છે. એના જ્ઞાનમાં પ્રત્યક્ષપણે, શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષપણે આ આત્મા છે તેમ અનુભવ થાય. સમજાણું કઈ? આવો અનુભવ શંકિત છે. આવા અનુભવને શંકિત કહેવામાં આવે. સર્વજ્ઞ ત્રિલોકના તીર્થંકર દેવની વાણીમાં એ પૂરણ સ્વરૂપ, એક એક આત્માનું જીવું આવ્યું, એની પર્યાયનું પૂરણ, ગુણનું પૂરણ, દ્રવ્યનું એ આવ્યું એવું એને સાંભળતા, એની ભ્રાંતિ ટળતા, એને આત્મા શું છે એનો અનુભવ, જેવું એનું સ્વરૂપ છે તેવું અંતર જ્ઞાનમાં ભાસે છે. જ્ઞાનમાં ભાસી ને પ્રતીત થઈ તેને સંકિત કહે એમ કહે છે. તેથી જીવ સ્વરૂપનો અનુભવ થાય છે એમ લીધું. આવો અનુભવ સંકિત છે, એમાં જે પ્રતીત થઈ કે આવો આત્મા શુદ્ધ ચૈતન અનંત ગુણનો એ પ્રતીત છે, પર્યાય છે. સંકિત ને અનુભવ એ પર્યાય છે. સમજાણું કઈ? જીવ સ્વરૂપ છે ત્રગાવી આનંદ કંદ અનંત ગુણનો પિંડ છે, એનો અનુભવ છે તે અનુભવ સંકિત એટલે બે પર્યાય છે. શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય શુદ્ધ જ્ઞાન પણ પર્યાય છે, અને એની પ્રતીત થાય આ આત્મા શુદ્ધ અખંડ છે એવી પ્રતીત પણ પર્યાય છે. દ્રવ્ય નહીં, ગુણ નહીં. ક્યા હુઆ? પ્રતીત ક્યાં? શુદ્ધ જ્ઞાન તો હોય, જ્ઞાન હોવા આવતો. શુદ્ધ જ્ઞાન મેં ભાવ, શુદ્ધ જ્ઞાન છે જ્ઞાનમાં આયા, જ્ઞાન હોવા, અનુભવ હોવા, આ આત્મા એ પ્રતીત હોય એ શ્રદ્ધા હોય. સ્થિરતા શાંતિ કહેતે હૈ, ચારિત્ર કહેતે હૈ, સ્વરૂપ મેં સ્થિરતા. સમજાય છે કઈ? અહીં તો જીવની વાત કરે, જીવ અધિકાર ચાલે છે ને. જીવ અધિકાર એટલે કેવો જીવ છે કે ભગવાન તીર્થંકર દેવે કેવો જ્ઞાનમાં જોયો, એવો કહ્યો, એવો એને આંભ્યો, એને ભ્રાંતિ ચડીને એવો આત્માનો અનુભવ થાય એમ કે છે. સમજાણું કઈ? આવો અનુભવ સંકિત છે. આનું નામ હજી ચોથું ગુણસ્થાન છે. એ ચોથું ગુણસ્થાન થયું એટલે કેવળી થઈ ગયો અને પૂર્ણ થઈ ગયો એમ એમ કે છે. સમ્યક અનુભવની અપેક્ષા, એ અનુભવની અપેક્ષા એ પ્રતીત થઈ એટલું ચોથું ગુણસ્થાન. પણ એથી હજી મુનિ થઈ ગયો અને ચારિત્રનંદ થઈ ગયો અને કેવળી તો અનંત ગુણ બાકી છે. એથી આ અનુભવ ને સંકિત પર્યાયને વર્ણન કરીને કહ્યું છે કે એ પણ હજી પર્યાય પૂરણ નથી. હજી કેવલ જ્ઞાનની પર્યાય ને ચારિત્રની પર્યાય જ્યાં પ્રગટ થાય ત્યારે તો સંકિત સહિત સ્વરૂપમાં સ્થિર થતા, ચારિત્ર પ્રગટ થતા પછી એને વસ્ત્ર પાત્ર શરીરમાં રહે નહીં, નગ્ન શરીર સહજ થઈ જાય ત્યારે એને અંદર ચારિત્ર પર્યાય હોય. સમજાય છે કઈ? અને આગળ વધતા જે શ્રેણી સ્થિર થઈને કેવળ જ્ઞાન થાય ત્યારે તેને આહાર ને પાણીની પણ ઈચ્છા આદિ હોય એવી દશા વન પૂરણ ને કેવળ જ્ઞાની પરમાત્મા કહે છે. હું સમજાણું કઈ? કેવો છે બોધ? હવે બોધ કેવો છે? પોતાનું સ્વરૂપ સ્વરસ રભસ કૃષ્ટ, જ્ઞાન સ્વભાવનો ઉત્કૃષ્ટ અતિશય સમર્થપણો, જ્ઞાન સ્વભાવનો રભસ અતિશય સમર્થપણ છે. જ્ઞાન આનંદ આદિનો સ્વભાવનો અતિશય પણ છે. સ્વરસ રભસ અને પૂજ્ય છે એ ભગવાન આત્મા. એકલા જ્ઞાન આનંદ આદિ અનંત ગુણનો રસ જે છે એ ઉત્કૃષ્ટ છે અને એ પૂજ્ય છે. સમજાણું કઈ? હવે કેવો છે? પ્રગટ પણ છે તો વસ્ત્ર વસ્તુ છે શુદ્ધ ચૈતન્ય ભગવાન, જ્ઞાનમાં પ્રગટ છે, પૂર્ણ થાય છે, પૂર્ણ પ્રગટ છે. કેવો છે? એક એવો, એક એમની વ્યાખ્યા કરી, નિશ્ચયથી ચૈતન્ય રૂપ છે. ખરેખર તો એક એવો એમ સ્વરૂપ અભેદ એક રૂપ છે, ભેદ નથી એમાં. ગુણો અનંતા હોવા છતાં દ્રષ્ટિમાં અભેદ છે એકલો. એક એવનો અર્થ કર્યો નિશ્ચયથી પ્રભુ અનંત ગુણનું એક રૂપ ચૈતન્ય રૂપ છે, એને આત્મા કહેવામાં આવે. એના અનુભવને સંકિત કહેવામાં, એની ચિરતા ને અંતર રમતા કરતા ચારિત્ર થતા નગ્ન દેશા દિગંબર થઈ જાય છે. તારી જંગલમાં વસતો હોય સાધુ, કેમ કે સ્વરૂપ દ્રવ્ય કોણ સમજાય છે? કાંઈ અનંત ગુણ તો ભેદ રૂપ હોય, વસ્તુ છે દ્રવ્ય, અનંત ગુણ એક રૂપ એક સ્વરૂપ એક એમ વજન આપ્યું. નિશ્ચયથી ખરેખર એ વેદનો નિશ્ચય કર્યો, એકનો અર્થ નિશ્ચય ચેતન રૂપ કર્યો, એમનો અર્થ નિશ્ચય કર્યો, એકનો અર્થ ચૈતન રૂપ ભગવાન પૂર્ણાનંદનો સ્વરૂપ. સમ્યક દર્શનમાં ચૈતન ભાષું અને પૂર્ણ થતા કેવળ જ્ઞાન આપણને પૂર્ણ પર્યાય પ્રગટ થઈતા ત્રણ કાળ ત્રણ લોક ભગવાનના જ્ઞાનમાં જણાય, એને ચૈતનનું પૂર્ણ રૂપ કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? એ 28 નો શ્લોક પૂરો થયો, 29 અવતરતૈન યાવત વ્રતિં નચંતુ વેગાત અનવય પર ભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ જટિતિ સકલ ભાવે અન્ય નિર્વિમુક્તા સ્વયમયમ અનુભૂતિ તાવત માવીર બભૂવ. યમ અનુભૂતિ તાવત જટિતિ સ્વયં આવીર બભૂવ. આ વિદ્યમાન અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય વસ્તુનું પ્રત્યક્ષપણે જાણ પોતાનું અનુભૂતિ, ભગવાન આત્મા અનંત ગુણનું એક રૂપ, એનું જ્ઞાનથી પ્રત્યક્ષપણું થઈને પ્રત્યક્ષપણે શુદ્ધ જ્ઞાનનું પ્રત્યક્ષપણે થઈ, કેવળ જ્ઞાનની વાત નથી થાય, કેવળ જ્ઞાન પૂર્ણ દેશા છે. અહીં તો અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું, અંતરમાં વસ્તુ છે તેને રાગ ને મનની અપેક્ષા વિના એકલા આત્માને આશ્રયે શુદ્ધ જ્ઞાનની અનુભૂતિ, જેને તેને અનુભૂતિ કહેવામાં આવે છે, એવા જાણપણાને અનુભૂતિ કહેવામાં આવે છે. શાસ્ત્રનું એટલું જ્ઞાન એમ નહીં, સમજાય છે કાંઈ? અનુભૂતિ શુદ્ધ ચૈતન્ય વસ્તુ, ચૈતન્ય વસ્તુ જે અનંત ગુણનો પિંડ છે, એવી જે વસ્તુ એનું પ્રત્યક્ષપણે સમ્યક જ્ઞાન શુદ્ધ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે જાણપણું, એનું નામ અનુભૂતિ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? અસ્તિત્વ આય તો સિદ્ધ કરે છે, વિકલ્પ તોડો ને વિકલ્પનો નાશ કરો એ તો નાસ્તિથી વાત છે, પણ વસ્તુ શું? વસ્તુનું અસ્તિત્વ કેવડું કે જેના લક્ષણે વિકલ્પ તૂટી જાય, એમ વિકલ્પ તૂટે તૂટે કે તો નાસ્તિ થઈ જશે આંધળા, સમજાય છે કાંઈ? એનું અસ્તિત્વ કેવડું એમ કીધું એની, જો શુદ્ધ ચૈતન્ય વસ્તુ અસ્તિત્વ જે આત્મ પૂર્ણ આનંદ પ્રભુ, એનું પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જાણવું એને અનુભૂતિ થાય છે, એ પર્યાય છે, પૂર્ણ સ્વરૂપ તે દ્રવ્ય છે, એ અસ્થિ છે, એવા અસ્થિનું પ્રતીક અનુભૂતિ તે પર્યાય છે, એ પ્રત્યક્ષ અનુભવ તેને અનુભૂતિ કહે છે. હું સમજાણું કાંઈ? આ વિદ્યમાન અનુભૂતિ તો ચૈતન્યનું જાણ પણ વિદ્યમાન છે એમ કે છે, એ પર્યાય પણ વિદ્યમાન છે એમ કે છે. કેટલા કે દ્રવ્ય જ વિદ્યમાન છે, દ્રવ્ય વસ્તુ બસ પર્યાય પર્યાય એમ, વસ્તુને સમજતા નથી, તત્વને જ કહે છે. આ તો અનુભૂતિ પણ વિદ્યમાન પર્યાય છે એમ કે છે. સમજાણું કઈ વસ્તુ જેમ પ્રગટ દ્રવ્ય સ્વરૂપ અનંત ગુણનો પિંડ પ્રભુ, એમ એની અનુભૂતિ પણ વિદ્યમાન વિદ્યમાન હયાતી ધરાવે છે, પર્યાય પણ વિદ્યમાન છે. સમજાણું કઈ વિધાન વિધાન છે ને, પર્યાય પર્યાય શું, એક સમય પર્યાય નહીં તો બસ વસ્તુ 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 જૂઠ છે બધું, ભ્રાંતિમાં પડ્યા છે બધા. સમજાણું કઈ ભગવાન આત્મા જેવી વિદ્યમાન વસ્તુ છે એવી એની અનુભૂતિ પણ વિદ્યમાન પર્યાયની હયાતી સત્તાનું હોવા પણ છે. સમજાણું કઈ હવે સમ્યક કહો એ તો અનુભૂતિ પ્રતીત પૈસે સમકે છે, અનુભવ પૈસે જ્ઞાન હૈ હે પર્યાય વિદ્યમાન હૈ પર્યાય એમ કે છે. ધર્મની અનુભૂતિ પર્યાય પર્યાય રૂપે વિદ્યમાન છે, દ્રવ્ય જ વિદ્યમાન છે ને અનુભવ એ કોઈ પર્યાય નથી, નીકળાય નહીં બસ થઈ દ્રવ્ય દ્રવ્ય એકલું આપે એમ નથી. સમજાય છે કાય, જેવી અજ્ઞાન દશા વિદ્યમાન હતી વસ્તુના સ્વરૂપના ભાન જ્ઞાન, એવી જ રીતે અનુભૂતિની પર્યાય પણ વિદ્યમાન છે એમ કે છે. જેમ અજ્ઞાન પણ વિદ્યમાન હતું, વસ્તુનું ભાન નહીં અને અજ્ઞાન વાસ્તવિક સ્વરૂપની વૈશ્વિક દ્રષ્ટિ એનાથી એ પણ એક વિદ્યમાન અજ્ઞાન હતું, અજ્ઞાન નથી એમ નહીં, બ્રહ્મ સત અને જગત મિથ્યા એમ નથી. સમજાણું કાય, ભગવાન આત્મા પોતાની વસ્તુને ભૂલી અને પર્યાયમાં જે ભ્રાંતિ હતી હતી એ વિદ્યમાન હતી, અસ્થિ રૂપે હતી, અનુભૂતિ થતા એ અસ્થિનો વ્યય થઈ અનુભૂતિની પર્યાય ની અસ્થિ થઈ એમ કે છે. સમજાણું કાય, જો ઉત્પાદ હોય ને ધ્રુવ, વસ્તુનું સ્વરૂપ એવું છે, એક એક આત્મામાં ઉત્પાદ હોય ને ધ્રુવ, ભ્રાંતિની ઉત્પત્તિમાં વસ્તુ તો વસ્તુ હતી પણ ભ્રાંતિની ઉત્પત્તિમાં નવી ભ્રાંતિની ઉત્પત્તિ પૂર્વની ભ્રાંતિનો વ્યય એ હતો. ઉત્પાદ હોય ઉત્પાદ હોય ભ્રાંતિના હતા, વસ્તુના ભાન વિના અજ્ઞાનમાં ભ્રાંતિ ચોતા ભ્રાંતિનો વ્યય થયો, એ હતી એનો વ્યય થયો, શુદ્ધ સ્વરૂપના પ્રત્યક્ષ અનુભૂતિ થઈ એ પર્યાય વિદ્યમાન ઉત્પાદ છે. વસ્તુ ધ્રુવ છે, ભ્રાંતિનો વ્યય છે, અનુભૂતિની વિદ્યમાનતા ઉત્પાદ છે. સમજાનું કાંઈ, આવું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય ક્યાંય આત્માનું હોઈ શકે? સમજાણું કાંઈ, કેટલા કાળ સુધી તે જ સમયે સહજ જ પોતાના પરિણામરૂપ પ્રગટ થઈ છે, થઈ લો અનુભૂતિ સ્વરૂપ સ્વરૂપ એન અનુભૂતિની પર્યાય તે સમયે કેટલા કાળ સુધી તે સમયે તે ક્ષણે ભાન થતા તે સહજ જ પોતાના જ પરિણામરૂપ શુદ્ધ ચૈતન વસ્તુ છે એનું પરિણામરૂપ પર્યાય રૂપ અવસ્થા રૂપ પ્રગટ થઈ શુદ્ધ પરિણમન પ્રગટ થયું. ભ્રાંતિ જે હતી અશુદ્ધ પરિણમન હતું, એ અનુભૂતિ થતા પ્રગટ તેટલો કાળ અનુભવમાં તેટલી પર્યાય પ્રગટ અનુભૂતિ રૂપે પરિણમન પ્રગટ થઈ ગયો. આવિર્ભૂવ વસ્તુ તો વસ્તુ છે પણ અનુભૂતિ પર્યાય પ્રગટ નવી થઈ. સમજાણું કાંઈ, ઘણા શ્લોકોમાં ગંભીર પણ ઘણું કહ્યું, જટીતી તાવત તર્પતે તેટલા કાળમાં તર્પતે સ્વાભાવિક પોતાના પરિણમન જ્ઞાનાનંદ પ્રભુ ભગવાન એનું પરિણમન વર્તમાનમાં પરિણમવું પર્યાયમાં થવું શુદ્ધ રૂપે અવસ્થાનું થવું દશાનું થવું એ પ્રગટ થઈ પહેલી પર્યાયમાં નહોતી અનુભૂતિ શક્તિ રૂપે અનુભૂતિ હું સત્વદ્રયમાં હતું સમજાય છે ખાય એ અનુભૂતિ પર્યાય પ્રગતિ સમ્યક આદિ શક્તિ રૂપે દ્રયમાં તો હતી વસ્તુમાં હતી પણ ભ્રાંતિને લઈને પ્રગટ નહીં હતી ભ્રાંતિની પ્રગટતા અનુભૂતિની અપ્રગટતા એટલે શક્તિમાં રહી ભ્રાંતિની પ્રગટતા એ ભ્રાંતિનો સ્વરૂપ અનુભવ થતા ભ્રાંતિનો વ્યય અને અનુભૂતિની શક્તિ હતી તે પ્રગટ રૂપ પર્યાય પ્રગટ થઈ સમજાણું કાંઈ આવું જ દ્રવ્યનું ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત એ ભગવાનનું વાક્ય છે પરમેશ્વરનું ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત પ્રત્યેક પદાર્થ નવી અવસ્થાથી ઉપજે છે જૂની અવસ્થાથી તે જ ક્ષણે નાશ થાય છે વસ્તુપણે સજાતિપણે ટકી રહે છે સજાતિપણે તે જાત ટકી રહે છે સમજમાં આવ્યા હું ગુજરાતી બહુ સમસ્યા બોલું છું તમે હજી પીછા ટીકના ઠીક છે એકલા શબ્દ ના કામ આવે એ ટીકનાઓ ઠીક હે પણ ઓ ટીકના ક્યાં ચીજ હૈ કે શુદ્ધ સ્વરૂપ જો ધ્રુવ હૈ ઉસકા પરિણમન પર્યાય મેં હોના ઓ ટીકના હૈ ઓ વસ્તુ એમ ઉગે ઉગે શબ્દ નહીં કામ આવે ઉગે સમજતે ઉગે કે ક્યાં ભાવ સમજના ચીએ ભાઈ તું ભગવાન છો ને પ્રભુ કેવા અનંતા ભગવાનો છે અનંતા ભગવાન છે એક નહીં પણ અનંતા ભગવાન છે આત્માઓ જગતના અનથી અનંત ગુણા જડેશ્વર ભગવાન છે એ પણ મહિમાવન પદાર્થ પરમાણુ છે ભગવાન છે જડેશ્વર એ પોતાની પર્યાય પરથી થાય નહીં એવું સ્વતંત્ર પણ પ્રસિદ્ધિ જળ પણ રાખે છે સ્વતંત્ર પદાર્થ છે એ બધાનું જ્ઞાન કરનારો આત્મા પોતાનું માનનારો નહીં એવી અનુભૂતિ પરિણમનરૂપ પ્રગટ છે એવી છે તે અનુભૂતિ અન્ય દી સકળ ભાવે વિમુક્તા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી અત્યંત ભિન્ન ભગવાન આત્મા અનંત શુદ્ધ સ્વરૂપે પ્રભુ એની જે જાત સ્વરૂપ એનાથી અત્યંત ભિન્ન કોણ દ્રવ કર્મ જેવો પાછી આ વસ્તુ છે એમ સિદ્ધ કરે છે એક આ કર્મ છે પાછી એમને એમ કહી દે એમને એમ કાંઈ કાંઈ નથી કાંઈ એમને આ કર્મ છે આઠ કર્મ છે એક એક કર્મની પ્રકૃતિઓ પણ ભિન્ન ભિન્ન છે 148 પ્રકૃતિ છે વસ્તુ છે આઠ કર્મ છે ભાવ કર્મ પુણ્ય પાપની વૃત્તિ ઉઠે છે વિકલ્પો એ ભાવ કર્મ છે એમ સિદ્ધ કરે છે નથી જ કાંઈ અને આ વસ્તુ નાશનું તો નાશવાની કરીને ઉત્પત્તિ શું થઈ એમ કે છે સમજાણું કાંઈ બહુ મગજને કેળવું પડે આમાં હે વાત એ છે દ્રવ કર્મ ભાવ કર્મ ભાવ કર્મ એટલે પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિનો જે વિકલ્પ એ શુદ્ધ ચૈતન સ્વરૂપમાં નથી પણ એની પર્યાયમાં છે સમજાણું કાંઈ અને નો કર્મ શરીર વાણી ઇન્દ્રી આદિ ભાષા પ્રયાપ્તિ આદિના કર્મ એ સંબંધી જે બધા ભાવો સકળ ભાવે જેટલા છે એ ઈશ્વર ગુણસ્થાન જો 14 ગુણ સ્થાન છે, પર્યાયમાં 14 ગુણ સ્થાન હોય છે. એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એવો આત્મા ક્યાંય હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? 14 ગુણ સ્થાન છે, પર્યાયમાં 14 ગુણ સ્થાન છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, સંકી, પાંચમું, છઠ્ઠું, આઠમું, 14 એ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. સમજાય છે કાંઈ? વ્યવહાર નહીં નો વિષય 14 ગુણ સ્થાન દ્રવિકરણ બધું છે, વસ્તુના સ્વરૂપમાં નથી. અંતરદ્રષ્ટિ દેતા એમાં એ ભેગા આવતા નથી. ભેગા સમજતા એકઠા માર્ગના સ્થાન. દેખો 14 માર્ગના છે, 4 ગતિ, 5 જ્ઞાન, 3 જ્ઞાન, સંકેત ના બોલો, ભવ્ય ભવી, ભવ્ય ભવી છે. સમજાય છે? ચારિત્ર ના ભેદો, સંકેત ના ભેદો, જ્ઞાન ના ભેદો, કષાય ના ભેદો, લીસા ના ભેદો, ગતિ ના ભેદો બધું છે. નથી એમ નહીં, પર્યાય દ્રષ્ટિએ વ્યવહાર નહીં છે. સમજાય છે કાંઈ? 14 માર્ગ ના છે, એક એક માર્ગ ના ઘણા બોલ છે, મોટો વિસ્તાર શાસ્ત્ર. એ બધું પર્યાય દ્રષ્ટિએ છે, વસ્તુમાં ચૈતન્ય શુદ્ધ સ્વરૂપમાં એ છે નહીં. રાગ, દ્વેષ, મોહ, દયા, દાન, પુણ્ય, પાપ, એ રાગ છે. દ્વેષ દરેક અંશે અણગમો અંદર થઈ ગયો, એ દ્વેષ છે. મોહ સ્વરૂપની અસાવધાની નો ભાવ, તે મોહ ઇત્યાદિ રૂપ અતિ ઘણા વિકલ્પો જેવો ભેદો, એવા જે ભાવ વિભાવરૂ પરિણામ, એ વિભાવરૂ પરિણામ વિશેષ રૂપ દશા. વિભાવરૂપ એટલે 14 ગુણના જે વિશેષ રૂપ દશા, વિભાવરૂપ ભાઈ 14 ગુણ સ્થાન, મારગના સ્થાન, વિભાવ વિશેષ અવસ્થા પણ બધા ભેદ છે ને. એવું એમ કહ્યું, વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિમાં પર્યાયમાં બધું છે, છે તેના સ્વરૂપમાં આદર થતા એનો વસ્તુમાં છે નહીં. સમજાણું કાંઈ? એ વિભાવનું પરિણામ તેમનાથી સરળતા રહી છે. શુદ્ધ ચૈતન વસ્તુની અનુભૂતિ થતા એ વસ્તુ અંતરમાં આવતી નથી, છે તે ભિન્ન રહી જાય છે. સમજાણું કાંઈ? સરળતા રહે છે. જો વિમુક્ત શબ્દ છે ને, વિમુક્ત વિશેષ મુક્ત ભગવાન ચૈતન્ય વસ્તુ, એ પર્યાયોમાં આવા ભેદ વિશેષ હોવા છતાં વસ્તુમાં એ સરળતા નથી. માં પર્યાયમાં છે ને વસ્તુમાં સરળતા નથી. સરળતાનો અર્થ શેનો કર્યો? સીઠી નહીં, નહીં અધરથી ના આવે. વિમુક્ત શબ્દ પીડ્યો અંદર જો, વિમુક્ત, વિમુક્ત વિશેષે મુક્ત એટલે સરળતા મુક્ત એમ એમ જ થયો. અર્થ કરવાની પણ બહુ ખુલી છે એની. ભગવાન પર્યાય છે, વસ્તુની દ્રષ્ટિમાં નથી. જુઓ અનેકાંત, આમ અનેકાંત સમજાય વિને આત્મા આત્મા કરી આત્મા એને દ્રષ્ટિમાં આવે નહીં, અનુભવમાં આવે જ નહીં, અને મિથ્યાત્મા અનુભવમાં આવે. સમજાનું કાંઈ? આ વાત આમ છે કે જેટલા પણ વિભાવ પરિણામ સ્વરૂપ વિકલ્પો છે, ભેદો, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, આ ગુણસ્થાન, માર્ગના સ્થાન, રાગ, દ્વેષ વગેરે વગેરે, ઉકળો છે ને બધો, 29 ત્રિબોલ નો ઉકળ, 29 ત્રિબોલ છે, ઉકળા સમજતા કચરા કચરા કા ઘેરા હોતા ને. એ વિકલ્પો છે આમ છે, જેટલા પણ વ્યવહાર પરિણામ સ્વરૂપ વિકલ્પો છે એમ લીધું છે ને ભાઈ? હા, એમ નહીં કે કાંઈ નહીં કાંઈ એક જ આત્મા એમ નથી. નોય તો નિષેધ કોનો કરવો? નોયાનો નિષેધ હોય કે નોય નો સસલા ના શિંગડા નો નિષેધ કરો કાશે અને ક્યાં પણ હતા તે નિષેધ કરે. સમજાય છે ભાઈ? પર્યાય માં ભાઈ આત્મા ને આત્મા એટલે શું એ જાણવું સર્વજ્ઞની દ્રષ્ટિ પ્રમાણે બહુ દુર્લભ છે. અનંત કાળ થી એને એ પ્રમાણે જાણ્યું નથી. બફમ માં એને માન્યું છે. સમજાય છે? એમાંથી ના બાવાથી ઘણા એમ થઈ તમે તો આત્મા નો સાક્ષાતા થઈ ગયો. સમજા હું છું ઘણા ગપ મારા તમારા ભારતમાં ગુજરાતમાં ઘણા આત્માનો અનુભવ તો ધૂળે નથી. અનુભવ સસલા ના શિંગડા જેવો છે. સસલા ના સમજે ખર ઘો ઠીક નહી હોતે. ભગવાન આત્મા વસ્તુની પર્યાયમાં એની અવસ્થામાં આટલા ભેદો છે. વસ્તુની દ્રષ્ટિ અનુભૂત કરતા એમાં એ નથી. છે ને નથી, છે ને નથી. બીજી વાત હતી મન વચન થી ઉપચાર કરી દ્રવગુણ પર્યાય ભેદરૂપ છે. ભાષા જવો હવે આ મુદ્દે. ભગવાન આત્મા દ્રવ છે, અનંત ગુણનો પિંડ છે. એમાં ગુણ છે શક્તિઓ, એ ગુણ કહેવાય અનંત. અને એની પર્યાય છે અવસ્થા છે હાલત છે. એ દ્રવગુણ પર્યાય ત્રણ છે. સમજાય છે કાંઈ? તેને મન વચન થી ઉપચાર કરી એમ કે છે. વિકલ્પ ઉઠાવે છે ત્યારે આ દ્રવ છે, આ ગુણ છે ખરું, પણ એ ભેદ નો વિકલ્પ ઉઠે ત્યારે ત્રણ નો ભેદ રહે છે વિચારમાં એમ કે છે. મન ને વચન થી ઉપચાર કરી વસ્તુ તો છે હો, પણ અભેદમાં આ દ્રવ્ય આ ગુણ આ પર્યાય ત્રણ વિકલ્પ ઉઠે છે તે મનનો વિકલ્પ છે. વાણી દ્વારા ભેદ પાડવો એ વાણીનો વિકલ્પ છે. મારી વાત હું સમજાણું કાંઈ. આ એક આત્મા ભગવાન આત્મા એ દ્રવ, દ્રવ એટલે અનંત ગુણનું એક રૂપ, ગુણ એટલે અનંત શક્તિઓ ગુણ, અને પર્યાય એટલે હાલત અવસ્થા દેશા. ભેદરૂપ છે, પણ એ છે એમાં એ ત્રણનો ભેદનો વિચાર કરે છે, મનનો વિકલ્પ ઉઠે છે. ત્રણના ભેદનો વિચાર કરતા વિકલ્પ ઉઠે છે. અને વાણીમાં પણ ત્રણને ભેદ દ્વારા કહેતા ત્રણ અભેદ પણ એનું વાણીમાં આવતું નથી. વાણીમાં ક્યાંય વાણી અભેદ કે આ જો એક અભેદ કે તો એક હું શરીરો પાછો એમાં. વસ્તુ છે એ અંદર દ્રવ ગુણ ને પર્યાયનું આખું એક રૂપ છે. છે કરા ગુણ નથી એમ નહીં, દ્રવ છે એ અનંત ગુણનું એક રૂપ દ્રવ. એની શક્તિઓ જે ભાવ સહવર્તી શક્તિઓ તે ગુણ અને ક્રમવર્તી દશાથી પર્યાય, પણ એ એક રૂપમાં ત્રણનો વિકલ્પ વિચાર કરે ત્યારે મનનો વિકલ્પ ઉઠે છે. આ તો ત્રણ છે છતાં ત્રણ પ્રકારનો વિચારમાં કરતા વિકલ્પ ઉઠે છે. સાતું ક્યાં કામ ઉપચાર કરી જોયું. મન વસ્તુમાં તો અભેદ પણ છે, પર્યાય ગુણ ને દ્રવ્ય એક રૂપ છે બધું, પણ વસ્તુમાં ત્રણ પ્રકારનો વિચાર કરતા મનથી વિકલ્પ ઉઠે છે એક વાત. અથવા ઉત્પાદ દ્રવ ભેદરૂપ વિકલ્પો છે ભાષા. એ અનંતા ગુણની એક સમયની પર્યાય અનંતી ઉપજે છે. છે હો, પણ એ ભેદ ત્રણના ઉત્પાદ વય ધ્રુવ આ ત્રણ ભેદના લક્ષ્યથી વિકલ્પ ઉઠે છે. રાગ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દ્રવ્ય વસ્તુએ ગુણે ને પર્યાય એ ત્રણ રૂપમાં આપણું એનું સમાપ્ત થાય છે, પણ એ ત્રણના ભેદ એક વસ્તુના ત્રણ ભેદનો વિચાર કરતા રાગનું મિશ્રિત વિચાર ઉભો થાય છે. અભેદ વસ્તુની અંતર નિર્વિકલ્પ દ્રષ્ટિ એવા ભેદના વિકલ્પે થતી નથી, છતાંય ભેદ નથી એમ ને હો છે. પણ રાગી પ્રાણી ત્રણનો ભેદનો વિચાર કરે તો તે રાગીને કારણે રાગ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ તો દ્રવગુણ પર્યાય ત્રણ બધું પ્રત્યક્ષ જાણે છે. સર્વજ્ઞ ભગવાન એક આત્માનું દ્રવપણું એનું ગુણપણું એની અનંતી પર્યાયો એવા અનંત આત્માઓ એ ભગવાન તો પ્રત્યક્ષ જાણે, એને કઈ રાગ થતો. પણ અહીં રાગી પ્રાણી છે, પૂર્ણ દેખા નથી, મોહમાં પીડ્યો છે. એને ત્રણનો વસ્તુ ત્રણ હોવા છતાં ત્રણનો વિકલ્પ વિચાર કરે તને રાગી એટલે રાગ ઉત્પન્ન થાય છે. અભેદમાં જતા રાગ તૂટી જાય. સમજમાં સમજાણું થાય. મારી વાત તો લયા દાન ભક્તિ પૂજા ધર્મ તો ક્યાંય જો તો કે એનો દ્રવગુણ ને પર્યાય થી વિચાર કરે તો વિકલ્પ પૂર્ણ છે, એ ધર્મ નહીં. અને એક આત્માના છે ઉત્પાદ હોય ને ધ્રુવ અનાદિ અનંત નવી પર્યાય ઉપજે, જૂની પર્યાય ભય થાય એક જ સમયમાં જાતિ ધ્રુવ. પણ એ ત્રણનો વિચાર કરતા રાગી છે માયકે રાગ ઉત્પન્ન થાય છે ભેદના લક્ષે, એમાં અભેદ પણ હું દ્રષ્ટિમાં આવતો નથી. સમજાણું થાય. વસ્તુ તો એવી છે ને, વસ્તુ એવી છે ભાઈ, તદ્દન સિદ્ધિ છે. આ વસ્તુ છે ભગવાન આત્મા, અનંત ગુણનું એક રૂપ છે. અનંત ગુણ એ જ્ઞાન નહીં, એવા અનંતા અનંતા ગુણો એનું એક રૂપ તે દ્રવ્ય છે. એના અનંતા શક્તિની સંખ્યા એ અનંતા ગુણ સંખ્યા એ અનંત ગુણ છે. એની પર્યાય સંખ્યા એ અનંત છે. પણ રાગી પ્રાણી છે, જેવડી તો બધું જાણે છે અનંતા દ્રવ્ય ગુણ પર્યાય પ્રત્યક્ષ, એને કઈ રાગ છે નહીં. ભગવાનના જ્ઞાનમાં તો ત્રણ કાળ ત્રણ લોક દ્રવ્ય ગુણ પર્યાય બધું જાણવામાં આવ્યું છે. અનંતા દ્રવ્યો અનંતા ગુણો એક એક પર્યાય, એક પર્યાય અનંત આયુર્વાદ પ્રતિછેદ, એક પર્યાય નું સમર્થ બધું ભગવાનના જ્ઞાનમાં આવી જાય. એટલે આ જ્ઞાનની પૂર્ણ પર્યાયમાં બધું આવી જાય છે. પણ અપૂર્ણ પર્યાય છે, રાગમાં રહ્યો છે. વસ્તુ ત્રણ પણ હોવા છતાં ત્રણનો વિકલ્પ વિચાર કરે ત્યારે વિકલ્પ રાગી છે ઉઠે છે, એને અભેદમાં દ્રષ્ટિ થતી. સમયભાઈ આવું મળતું નથી સાંભળવા, ક્યાંય બીજે બીજે કરો, આ કરો આ કરો, કામ શું થયું બીજે. ભવનભાઈ કાં બે જાઓ, આમ શું થઈ જાઓ, હું શું થાય તું શું થઈ જઈશ, હે જર થઈ જશે. ભગવાન સર્વજ્ઞે કહેલો આત્મા દ્રવગુણ પર્યાય ઉત્પાદ હોય ધ્રુવ અસ્થિ છે હોય ત્રણેય ઉત્પાદ હોય ને ધ્રુવ ભેદરૂપ વિકલ્પો છે. એ ભેદનો વિચાર થાય આ આ આ આ ત્યાં વિકલ્પ રાગ રાગી છે. મેં કહ્યું વસ્તુ ને જાણવાથી કઈ થાય એમ નથી, જાણવું અનંત થાય ને અનેક થાય માટે વિકલ્પ ઉઠે એમ નથી. તો એમ હોય તો કેવડીને પણ રાગ થવો જોઈએ. પણ આ રાગી પ્રાણી છે એને હજી અપૂર્ણ દશા છે, વિતરાગતા વિજ્ઞાન દશા પૂર્ણ કેવલ જ્ઞાન થયું નથી, અને હજી એને આખી ચીજને સાધવી છે. ત્યારે ત્રણ પ્રકારના વિચારમાં રોકાશે તો એને રાગનો વિકલ્પ છે પૂર્ણ થશે. જાણું એવા વિકલ્પો છે, પાછી ભાષા એમ દીધી છે. ઉત્પાદ હોય ધ્રુવ ભેદ છે, રસલાના સિંગડાની જેમ નથી, ખરભૂસ જેમ નથી. ઉત્પાદ નથી તો કેવા માત્ર કઈ છે નહીં એમ નહીં છે. અનંતા ગુણોની અનંતા આત્માના એક એક પર્યાયમાં અનંતા ગુણોની અનંતી પર્યાય ઉત્પન્ન થાય છે. દરેક સમયે કબૂલેમાં સંઘ સમય જાય, એક સમયમાં અનંત ગુણની અનંતી પર્યાય દરેકને ઉત્પન્ન થાય છે. કેવડીને પણ અનંતા ગુણની અનંતી પર્યાય ઉત્પન્ન થાય. રાગ નથી, વિતરાગ વિજ્ઞાન પણ પૂર્ણ થઈ ગયા છે. આ પ્રાણી રાગી છે અને સ્વરૂપનું સાધન કરવું છે તો કે છે કે એ છે જાણું, પણ તેમનાથી રહી શુદ્ધ ચૈતના માત્રના સ્વાદરૂપ જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. સમજાય છે કાંઈ? એ ભેદો છે એનું જ્ઞાન કરીને, કે પેલા તરફ આપણે કઈ ન જાણીએ તો ખાધા વિના હાથ પગ હાથ ધોઈને કહેતો, ધોવા તો પડશે ને હાથ, ખાધા વિના ધોઈને કહેતો ભાઈ તો ચોળું 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 કે છે, ચોળું કે મારે ચોળું કરો ચોળું, પણ ખાધા વિના કે આપણે શું જાણવું છે કઈ, પણ જાણ્યા વિના જે જીતું અંદર જઈશ આ ભેદ ભેદ આવી છે અસ્થિ છે એ એના જાણ્યા વિના હાથ ધોઈ નાખવા ખાધા વિના. ધોવા તો સમજતા કે નહીં પાછળ ધો દાદા, પછી ધોવા છે કે નહીં તો પેલે ધોઈને બેસી જાય તો એમાં બધું છોડ મૂતો છે, પછી જાણવાનું શું કામ છે? પણ એ છે એમ જ્ઞાન થયા વિના તારું જ્ઞાન વ્યવહારે હાથો નહીં થાય. શીખો છોડ એ છે આવા પ્રકાર એમ એ પણે ભેદ પણે છે તેમનાથી રહીત એકલો ભગવાનને દ્રષ્ટિ આપતા શુદ્ધ ચેતના માત્રના, એકલો શુદ્ધ ચેતના, ચેતના શબ્દ અનંત ગુણ છો ભેગો, એક જ્ઞાન એમ નહીં, એકલા અનંત ગુણનું ચેતનું અનુભવ એકલો ચેતના માત્રના આસ્વાદરૂપ, એના આનંદના સ્વાદરૂપ જ્ઞાન, એના આનંદના સ્વાદરૂપ જ્ઞાન તેનો નામ અનુભવ કહેવાય છે. એ અનુભવ છે પર્યાય, અભેદનો અનુભવ છે માટે તેને અનુભવ કહેવામાં નિર્વિકલ્પ અનુભવ છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચેતના માત્રના આસ્વાદરૂપ, બોલો શુદ્ધપણાનો આસ્વાદ તો કે છે અનાદિનો છે એમ કે છે, ભેદનો ગુણસ્થાનનો આત્મસ્વાદ ધ્રુવાદિનો વિકલ્પનો એવો સ્વાદ તો અનાદિનો છે, એ કઈ નવો. અરે તારે આત્માનો અનુભવ કરવો છે કે નહીં? ત્યારે કે એ ભેદનું લક્ષ છોડ, ભેદ ચૈતન મૂર્તિ અનંત ગુણ હો એમાં એવું એક ઋષિ ચેતના માત્ર, જેમાં રાગ નહીં ભેદ નહીં, એવો આત્માનો આસ્વાદ આનંદનો સ્વાદ એ પર્યાય છે. એવા આસ્વાદરૂપ જ્ઞાન, એ આનંદના સ્વાદરૂપી જે જ્ઞાન તેનું નામ અનુભવ કહેવાય છે. સમજાવું કાંઈ? અનુભવ શું? અનુભવ વળી શું? એમ કે એક એક બધા અનિગીતો વળી કારણ કે આ તો આ લોકો કહે છે ને વેદાંત, અનુભવ વળી અનુભવ કરનારો અનુભવ બે કેવા એ કે છે, કારણ કે છે તો મારે મૂર્તિ સમજાવવાના. અનુભવ એટલે આત્મા શુદ્ધ ચૈતન અનુગુણનું રૂપ સ્વરૂપ તેને અનુસરીને ભવ્યું એનું નામ અનુભવ. જે પર્યાય ભેદને અનુસરીને રાગનો અનુભવ કરતો તે શુદ્ધ ચૈતન સ્વરૂપમાં આ લક્ષ છોડી દઈને શુદ્ધ ચૈતન સ્વરૂપને અનુસરીને થવું અનુભવ, શુદ્ધ ચૈતનને અનુસરીને ભગવું પર્યાય રૂપે નિર્મળ રૂપે થવું એનું નામ આત્માના આનંદના આસ્વાદનું જ્ઞાન કહેવાય છે. જેઠલ નહી બહુ આ તો આગે ગયો, હું થોડે કઈ પતેવું નથી આમાં, થોડે પોતે પોતે હાથે જેમ હોય એમ રહેશે. માલચંદજી જે અનુભવ જે રીતે થાય છે તે કહે છે, રાખ્યાની રીત કે છે. યાવત અપર ભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ અચંત વિરાત નવમ રતિ. જેટલો કાળ અને જે કાળે અપરમ ભાવ શુર ચૈતન માત્ર થી ભિન્ન અન્ય ભાવ દ્રવકર્મ ભાવકર્મ નોકર્મ સમસ્ત ભાવો તેમના ત્યાગ તેમનો ત્યાગ એટલે સમજ ત્યાગની વ્યાખ્યા જુઓ. આ ભાવો સમજ જૂઠા છે. જૂઠાનો અર્થ સ્વરૂપમાં નથી એમ. હા જીવન એમને જૂઠા છે પછી એમ કે જ્ઞાન નથી એમને. જીવનું ખરું સ્વરૂપ નથી, ખોટી પર્યાય છે, રાગ આદિ છે, ભેદ આદિ છે, ગુણસ્થાન છે, અનાદિના સમાસ. આ ભાવો હજી ત્યાગની વ્યાખ્યા કરે પછી આ ભાવો સમજ જૂઠા છે. જીવનું સ્વરૂપ એ નથી એવા પ્રત્યક્ષપણે આસ્વાદરૂપ જ્ઞાનના સૂચક એ પ્રત્યક્ષપણે આનંદનો અનુભવ તેનો સૂચક દાખલો એમ ઉદાહરણ માફક એમ. જેવી રીતે કોઈ પુરુષને ધોબીના ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી બીજાનું વસ્ત્ર આવતા ઓળખ્યા ગયો, વસ્ત્ર આવતા ઓળખ્યા વિના થયું જેવો દાષ્ટાંત. જેવી રીતે કોઈ પુરુષે ધોબી સમજતા ને તમારે ધોબીને ઘરેથી પોતાના વસ્ત્રના ભ્રમથી આપણે ધોવા પોતે પણ બીજાનું પણ ભેગું ત્યાં હતું એ મારું છે એમ ધારીને બીજાનું વસ્ત્ર આવતા પોતાને ઠેકાણે બીજાનું આવ્યું ઓળખ્યા વિના આ બીજાનું વસ્ત્ર છે એમ ઓળખ્યું નહીં, આ મારું નથી એમ ઓળખ્યું નહીં, પહેરીને પોતાનું જાણ્યું પહેરીને પૂતો છે ઓળખ્યો. પછી તે વસ્ત્રનો ધણી ડૂબી ગયા ગયો એલા વસ્ત્ર મારું કે આમાં ભૂલતી લે કે આમાં નથી મારું ભાઈ પૂતો હમણાં એક આવ્યો હતો લઈ ગયો લાગે છે ન્યાય ગયો. જે કોઈ હતો તેને છેડો પકડીને કહ્યું કે આ વસ્ત્ર તો મારું છે. ખરીને કહ્યું કે મારું છે મારું માથે ચાર કે છે આમ હા મળતા તે પર શેખ ચિહ્ન તપાસ્યું જોયું હા લુગડું મારું નહીં આ પછડી મારી નહીં મારી પછડી ઉપર મારો નંબર છે આવે છે ને ત્યાં લખે છે ને કોર્ટ ઉપર ને કરે છે પાછો નહીં પાછળ લાગે અહીં અંદર એટલે કોર્ટ ને કંઈક લખે અંદર એનું નામ હોય ને થોડું એમ એ ડીફ ઇન્ફોર્મેન્ટ પાછળ નહીં એ તમારું જોયું હોય કોગડી ક્યાંક કોર્ટ બુટ કોર્ટ ના જોયા હોય ને એમના અંદર આમ હોય જયારે એટલે પાછું અંદર એટલે શું બહાર માં ખબર નથી પડતું. કોઈ જોયું મારો વાત હતી આ વસ્ત્ર મારું નહીં આ ચિહ્ન મારું મારું ચિહ્ન તો મળતું નથી ભાઈ આમાં તે પુરુષે ચિહ્ન તપાસ્યું જાણ્યું કે મારું મળતું નથી નક્કી આ વસ્ત્ર મારું નથી બીજાનું છે તેને આવી રીતે પ્રતિ થતા ત્યાગ થવો ઘટે છે એ ઓઢેલું પડ્યું છતાં એને પોતાનું નથી એમ ત્યાગ થવો ઘટે છે. સ્વામી થઈ ગયો ત્યાગ ને સ્વામી થઈ સ્વામી પણ નથી ઉઢ્યા છતાં સ્વામી પણ વસ્તુ છે પાછી પણ કોકણી હતી એનું સ્વામી પણ આ નહીં સ્વામી કે ત્યાગ થઈ ગયો એમ કે છે આ ત્યાગની વ્યાખ્યા કરી છે ત્યાગ શબ્દ પડ્યો છે ને ત્યાગની આ વ્યાખ્યા કરી એને જ્યાં લક્ષણ જોયું કે આ મારો નહીં ત્યાં ત્યાગ થઈ ગયો નહીં એ રીતે વાતમાં આવતા છે.